நமோ நோய் சௌ ஐயரியானம் நமோ நோய் சௌ ஜாயனம் நமோ நோய் சௌ திரிபாலவர்த்தி சாவனம் ஓம்காரமிந்து சயோக்தித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் சேயோம்காராய நமோ நம மங்களம் பகவானையோ மகிழம் ஊக்கமோ மங்களம் குன்கொண்டாரி உஜயேந்திர மோசு மங்களம் நமசுமரி சாராய் சுவானு பூத்தியா சகாஸ்தி சி சுவாய் பவாய சர்வாயுதா.
કરી કરીને આત્મામાં એક પણ હું પણ ઉભું થાય છે. ઉલમત તું 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 રાગ દેશ કુલ પાપ દયા દાન સેવા કામ ક્રોધ ભોગ વિષયક માન કપટ શરીર બાયડીની વ્યવસ્થા કરો એવું જે અભિમાન એવું જે અજ્ઞાન ફાવ એમાં એક પણ સ્વભાવનું ત્રુટીને ચૈતન્ય દશામાં ખંડ ભંગ અવસ્થામાં હાલતમાં પર્યાયમાં વિકાર થઈને ચૈતન્ય શાંતિને સુખ મળતો નથી. એ એકપણું પ્રાપ્ત થવાનો અનેકપણાનો આશ્રયનો ભાવ છોડીને સ્વભાવ એક છું તેનો આશ્રય કરવો એક જ ક્ષણે ક્ષણે નિર્મળ દશા થતી જાય. ભલે તે નિર્મળ દશાઓના પ્રકાર પડે, હજી પૂર્ણ પરમાત્મા મુક્ત દશા ન પામે ત્યાં સુધી આ તરફ જ્ઞાતા દ્રષ્ટા તરફ વળતા નિર્મળની અવસ્થાઓ પ્રગટ 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 દશાઓ થતી જાય. છતાંય પ્રગટ ધ્રુવ શક્તિમાંથી થાય તે નિર્મળ એ ધ્રુવ સાથે એક ને અભેદ થાય છે. માટે તેમાં હું પણુને એક પણ ઉત્પન્ન થાય, જેમાં બે પણુઓને તું પણ ઉત્પન્ન થતું. કે ભાઈ આવા પરિણામ ક્રિયા માટે કર્મ બાંધ્યા, વળી પુણ્ય થયા અને એના પરમાણુ બંધાણ, વળી કઈ આપણને સંયોગ મળશે, તો બધું તું ઉત્પન્ન થયો. તું એટલે બીજી ચીજ ઉત્પન્ન થઈ, એમાં કઈ હું પણ ઉત્પન્ન થયું નહીં. ત્રીજો બોલ, આ પાંચ બોલ વડે કરીને આત્મામાં પોતા તરફનું હુંપણું એટલે અસ્તિત્વ સત્તા સ્વભાવ તેના તરફની એકતાની દશા ઉત્પન્ન થાય છે અને અનેકતાની દશા વિકાર આદિનો નાશ થતો જાય છે. બે બોલ કયા? જ્ઞાન અને દર્શન. ત્રીજો બોલ, વળી જે પ્રતિનિશ્ચિત સ્પર્શ રસ ગંધ વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારી જાણવા વાળી અનેક ઇન્દ્રિયોને અતિક્રમીને, જુઓ હવે પ્રશ્ન, આ પાંચ ઇન્દ્રિયો જે છે, કાન આંખ નાક સ્પર્શ જીભ અને સ્પર્શ, એ તો એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણવામાં નિમિત્ત થાય. આંખ વર્ણને, કાન શબ્દને, નાક ગંધને, રસને, જીભ અને સ્પર્શ સ્પર્શને જાણવામાં નિમિત્ત થાય. ત્યાં પાંચ ઇન્દ્રિયો તરફના વલણની વર્તમાન દશા તે રાગને વિકારને અનેકતાને ઉત્પન્ન કરે છે. એક આત્માના સ્વભાવને ઉત્પન્ન કરતી નથી. પ્રતિનિશ્ચિત પ્રતિનિયત દરેક ઇન્દ્રિય પોતપોતાના નિયતના નિશ્ચય થયેલા વિષયને ગ્રહે છે, જાણે છે. ગ્રહે છે અર્થ જાણે છે, કે પકડતો પકડતો નથી કાંઈ. આમ શબ્દ રૂપ રસગન સ્પર્શ છે એને આંખ આમ જાણે, આંખ તો નિમિત્ત છે, અંદર જ્ઞાન જાણે છે કે આ રૂપ આ ગન આ રસ આ સ્પર્શ વગેરે આ શબ્દ. જેમ કે ચક્ષુ રંગને વર્ણને જાણે છે, એને અતિક્રમીને એ હું નહીં એ નહીં એ હું નહીં, એ પાંચ ઇન્દ્રિયો તરફના એક એક વિષયને જાણવા રોકાવાની જે દશા અને ઇન્દ્રિયો અને તે વિષયો શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ ઈ પાંચ અને ઇન્દ્રિયો અને ઇન્દ્રિય તરફના જે જ્ઞાનની વર્તમાન અવસ્થા એક એકને જાણવા તમ રૂપાય તેને અતિક્રમીને એવું નહીં શ્રદ્ધા પેલો શ્રદ્ધા એ કબૂલ કરે છે કે આટલો ખંડ ભાગ વર્તરબજી વળે છે એવું નહીં સમજવા સમજાય છે આ પાંચ ઇન્દ્રિયો તો નહી એ વિષયુતિ નહી તાર વિષયુ કબૂલ્યા ઇન્દ્રિયો કબૂલી અને ઇન્દ્રિયો પર મારા જ્ઞાનની વર્તમાન અવસ્થા દશાનું વલણ થઈને એક એક ઇન્દ્રિયના વિષયને જાણે છે એટલું નહીં એટલું નહીં સર્વ સ્પર્શ રસગન વર્ણરૂપ ગુણોને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો જો શબ્દને પર્યાય કીધી છે ભાષા શબ્દ છે ને પર્યાય અવસ્થા છે રંગ ગંધ રસપરસ છે એ પરમાણુ જળના ગુણો શક્તિઓ છે એ બધાને જાણનારો હું એક એક વિષયને જાણવા મારું કાઉં તે મારી દશા નહી હું તો જાણનાર દેખનાર એક સાથે શબ્દ આદિ નહી ઇન્દ્રિયો નહી અને ઇન્દ્રિય તરફના વર્તમાન જ્ઞાનની દશા અટકતી એક એક વિષયને જાણે તેટલો પણ નહીં એ સર્વ સ્પર્શ રસ ગંધ રંગ ગુણો અને શબ્દની અવસ્થાને જાણનારો જોવા કોની વાત ચાલે છે કેવળીની નહીં સર્વજ્ઞની નહીં નીચલી દશાની ચાલે છે સમ્યક દ્રષ્ટિ ધર્મી શરૂઆત આત્માની કળાને પ્રગટ કરવા તાણે શું ભાવના કરે છે કે મારો આત્મા ઇન્દ્રિયો તરફ જે વળેલ છે જો વલીલ કબૂલ્યું તો છે નહીતર એને અતિક્રમીને એમ હોઈ શકે ને ઇન્દ્રિયો કબૂલી છે ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયો છે એના વિષયો પાંચ છે જગતમાં બ્રહ્મ નથી જગતની ચીજો છે બ્રહ્મ હોય એના ઉપર લક્ષ જાય નહીં અભાવ હોય એના ઉપર લક્ષ જાય નહીં ભાવ હોય એના ઉપર લક્ષ જાય એટલે ઇન્દ્રિયોને એના વિષયો અને આ જ્ઞાનની વર્તમાન અવસ્થા જે લક્ષમાં વરણ ગંધ રસ સ્પર્શને શબ્દને પકડવા જાય ત્યાં પુણ્યને પાપના વિકારની ઉત્પત્તિ થાય છે આ શ્રવણ કરવા તરફમાં પણ કામ તરફેનું લક્ષ છે તેટલો એમાં વિકલ્પ અને પુનરાગની ઉત્પત્તિ થાય છે ભગવાન તીર્થંકર આદિના પ્રતિમાના દર્શન વખતે પણ શ્રમ લક્ષ જાય તેટલો પરાશ્રય થઈને રાગને પુનની ઉત્પત્તિ થાય છે તે ક્ષણે અભિપ્રાય જો ધર્મીનો એમ ન હોય કે હું તો એક જાણનાર એક સત મહાપદાર્થ છું હું તો એક સાત પદાર્થ છું આ ખંડ ખંડ જાણવાની પર્યાય અવસ્થા એટલો નથી શ્રદ્ધા અભિપ્રાય માન્યતા એક સાત પદાર્થ મહાપદાર્થ છે એવા આત્માને એવો મારો આત્મા છે અતિન્દ્રિય પદાર્થ છું ઇન્દ્રિયોથી અવલંબો અને ઇન્દ્રિયોથી જણાયો મારો સ્વભાવ નથી ઇન્દ્રિયો તો પર પદાર્થને જાણવામાં નિમિત્ત રૂપ છે જાણે છે તો આત્મા એનાથી આત્મા ઇન્દ્રિયોથી જણાય નહીં શબ્દથી ન જણાય વાણીથી ન જણાય પુસ્તકથી ન જણાય જાણવું જે રીતે ત્યારે કેમ કે એક સત મહાપદાર્થ છું હું તો એક છું ત્રિકાળ 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 છે એ જાણના દેખના અતિન્દ્રિય પદાર્થ છું એવા આત્માને ઇન્દ્રિયાત્મક પરદ્રવથી તો જુદાય છે એને ઇન્દ્રિયો એના વિષયો અને એના તરફ જતા જ્ઞાનની ખંડરૂપ વર્તમાન દશા પર્યાય હાલત એનાથી જુદો છો. અભિપ્રાય અંતર મળે છે. વર્તમાન ખંડની અજ્ઞાન અવસ્થા ઇન્દ્રિયોનો વિષય એ ના હોય એ છે ખરું, છે ખરું, પણ તેટલો નહીં. એ એવા ઇન્દ્રિય સ્વરૂપથી પર વસ્તુથી મારી જુદાઈ છે. જે શ્રદ્ધા વિષયોને ઇન્દ્રિયોને ઇન્દ્રિય તરફના વલણના અભાવને અભિપ્રાયમાં એટલો નકાર કરી અને સ્વભાવ તરફ અતિન્દ્રિય સત મહાપદાર છો એનાથી મારી જુદાઈ નથી અને પર પદાર્થથી મારી જુદાઈ છે. સ્પર્શાદિના જાણવા સ્વરૂપ ગ્રણી જાણવું સ્વધર્મથી અવિભાગ છે. એ બધાને જાણનાર એક સાથે છું, જાણવાનો છું. શબ્દને ભૂલનાર નહીં, શબ્દને એકલી ઇન્દ્રિયથી સાંભળનાર નહીં, બધાને જાણવા દેખવાના સ્વભાવવાળો છો. એમ મારા જાણવા દેખવાના અતિન્દ્રિય મહાપદાર્થના સ્વભાવથી મારી જુદાઈ નથી અને ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયોથી મારી જુદાઈ. આમ તેની શ્રદ્ધામાં ધર્મીને વર્તે છે તેથી તેને એકપણું છે. શું કહ્યું? આ એકનો બેકલામાં હલવાઈ જતો હતો આ ઇન્દ્રિયોને વિષયોને ત્યારે કે પણ આ બધું તો કેવલ ને બહુ વાઘું થાય ત્યારે થાય. ડુંગળીયાજી એમ નહી, આ પહેલી વાત ચાલે છે જેને શરૂઆતથી આત્માનું કલ્યાણ કરવું હોય એની આ દ્રષ્ટિ ફેરવી જોશે. એ દ્રષ્ટિ ફેરવું, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી તેની શ્રદ્ધા તેવી તેની સૃષ્ટિ નામ અવસ્થાની ઉત્પત્તિ, પર્યાયની ઉત્પત્તિ. સૃષ્ટિ એટલે બહાર નહીં હોય, અર્થે બીજા બધા થાય છે એમ જ છે. આમ બહારની લોકો ગપ્પા મારે આદાવડે એમ નથી. દ્રષ્ટિ નામ આત્મા ઇન્દ્રિયોથી જુનાર છે, વિષયોને જુનાર છે અને ઇન્દ્રિયોના અવલંબન પૂરતું છે. એટલી જે દ્રષ્ટિ મિથ્યા છે તો એની વર્તમાન અવસ્થામાં સૃષ્ટિ નામ વિકારની ઉત્પત્તિ, સૃષ્ટિ એટલે સર્જવું, સર્જવું ઉત્પન્ન થવું, તેની દશામાં વિકારની ઉત્પત્તિ સર્જાય છે. ધર્મ થતો નથી. કેમ ધર્મ થાય? દ્રષ્ટિ ભરી. હું આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છો, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયો તરવડતો હું નહીં, એનાથી મારી જુદાઈ છે. જો આ ભેદ જ્ઞાન કહેવાય છે અને મારો આત્મા અતિન્દ્રિય સત મહાપદાર્થને અવલંબે મારા સ્વભાવથી હું જુદો નથી એમ શ્રદ્ધા એ પહેલું આત્મા તરફ વલણ કરીને એકતા ઉત્પન્ન કરી એમાં નિર્મળતા જે થઈ એ નિર્મળતાના અંશો વધે તેને એકપણું કહેવામાં આવે. હું સમજાય છે ડુંગળીયાજી? આ ધર્મ છે. આ બીજો બહારમાં કે મારે એમ કે મારો આ પાપ બહુ લઈ ગયા, કોઈ અપ્પા બપ્પા કરી નાખી પાંચ પચી તો પાપ ધોવાય કે નહીં, ક્યાં પથરાઈ ગયું છે? ઓળગી પડી તો અનાદિ અજ્ઞાનથી ઓળગી પડી છે. એ ઘેર ઘેર ઘરના ઘેર ઘેર ચૂલામાં રાખ જ હોય કે કસ્તુરી હોય નહી, એમ ઘેર ઘેર અજ્ઞાનના ચૂલા અનાદિ કાલથી ઓળગી રહ્યા. એટલે એમ લવાય નહીં કે મારો ઘેર ઘેર ચૂલે ચૂલે રાખ ક્યાંય કસ્તુરી નહીં. ના, એ તમારી લાયકાત મને શીખ્યું ડુંગળી. એ હોય પણ માથે નાખે કોકને સદરાએ વર્ધમાન ખરાને કે અમારી અત્યાર સુધી ભૂલથી અમને સમજાવનારા એવા મળ્યા માટે, પણ તમે કેમ એ સમજ્યા? કેમ ડુંગળી? એમ આપણે દાખલો છે. એ પોતાની લાયકાત પ્રમાણે પોતે સમજો છે. સમજાવનાર તો ગમે તે સમજાવે એને કહે કે લા તારા બાપને મારા બાપે 25 લાખ આપ્યા છે, હા પાડશે કે નહીં? હા પાડે. લાવ 50,000 મેં કાલે આપ્યા, લાવ 50,000. હા ના પાડે ના. કેમ ઉલું કે છે 50,000 મેં આપ્યા? ઉલું ના પાડે છે. જો હામાનું માનતો હોય તો ત્યાં 50,000 દીવાની હા પાડે ના. એ 50,000 મેં લીધા નથી તે આપ્યા, ત્યાં કેમ ના પાડે છે? એમ કોઈ કેનાર માથે મળે અને એ માને છે, એનું માનતો નથી, એને રૂચે છે માટે માને છે. તો એને આપ્યા હોય તો ને, આપ્યા હોય તો સાચી વાત થઈ, પણ નથી આપ્યા ને કે લાવો 50,000 ભાઈ. કાલ મેં આપ્યા બાપા ફોન કોની પર આવ્યો હતો, ભૂલી ગયો, ફરાક દેવાનો કાર જાય, ને આ પાડતો નથી. એમ આત્મામાં ઊંધી વાત કેનારા મળે અને એને માને, એ ઊંધા ને માનતો નથી, એને ગોઠે ને રૂચે તેને માને છે. પછી પરનો એ આરોપ આપે, અમને આને ભૂલ્યા, અમને આ તત્વોને અતારું સમજવા દીધો નહી. ઉજવાય કોની ભૂલ છે એમાં? એટલે કે છે ભગવાન આત્માનો સ્વભાવ અતિન્દ્રિય મહાપદાર્થ છે ને છે, સ્વયં સિદ્ધ છે. એ વર્તમાન પર્યાય બુદ્ધિ ઉડાવે છે, ધ્યાન રાખજો. આ શું કે છે? આ 5 ઇન્દ્રિયો તરફનો વલણ, પછી શબ્દ હો, શ્રવણ હો, સ્ત્રીનો વિષય હો કે શાસ્ત્રનું શ્રવણ હો, ભગવાનના દર્શન પ્રતિમાના હો કે બાઈજીના દર્શન હો, પણ એ 12 ઇન્દ્રિયો તરફના વલણમાં જે વર્તમાન પર્યાયથી અવસ્થા દશા જે 12 રોકાણી છે, તેમાંથી તો મિથ્યાત ને અજ્ઞાનની જ ઉત્પત્તિ થાય. એમાં એક પણની માન્યતા છે માટે, અને તેમાંથી એ પર્યાય એટલે વિષયો નહીં, ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયો તરફની વલણ વર્તમાન અવસ્થા તેટલું નહીં. હું તો અતિન્દ્રિય સત મહાપદાર્થ છું, ત્રિકાળ ધ્રુવ નિત્ય શુદ્ધ પરથી જુદાપણાના શુદ્ધ સ્વભાવમાં મારી એકતા થાય તે મારું ધર્મને કલ્યાણ છે. એમ સ્વભાવ તરફ વળતા પરથી જુદો થતા એ સ્વભાવ દ્રષ્ટિ થઈ, એને દ્રવ દ્રષ્ટિ કહે છે. દ્રવ એટલે ત્રિકાળ સ્વભાવની કબૂલાત થઈ તે દ્રવ દ્રષ્ટિ, તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. અને વર્તમાન જ્ઞાનની અવસ્થા એક એક ઇન્દ્રિયમાં રોકાય અને ઇન્દ્રિયો તરફનું કામ લે, અને પર્યાય દ્રષ્ટિ, અવસ્થા દ્રષ્ટિ, અંશ દ્રષ્ટિ, વર્તમાન દ્રષ્ટિ, ભેદ દ્રષ્ટિ, વિકારની ઉત્પત્તિના સ્થાનની દ્રષ્ટિ કહે છે. સમજાય છે? એ પર્યાયને વર્તમાન જેટલો નહીં, હું તો અતિન્દ્રિય સત મહાપદાર્થ છું. એમ સ્વભાવ તરફ વળતા જે શ્રદ્ધા એ ત્રિકાળ સત પદાર્થનો સ્વીકાર કર્યો, એ શ્રદ્ધા એકતા થતા એમાં એક પણ નિર્વિકારી જ ઉત્પન્ન થાય છે, એમાં વિકારની ઉત્પત્તિ થતી. હા, તે સ્થાનમાં પૂર્ણ કૈવલ્ય ન હોય ત્યાં સુધી વર્તમાન બળાઈને લઈને વિષય કામ આદિના પરિણામ થાય, દયાદાન આદિના પરિણામ અશુભથી બચવા હોય, છતાં તે પરિણામના સ્થાન ભૂમિકામાં પણ અભિપ્રાય ત્રિકાળમાં અતિન્દ્રિય સત પદાર્થ વળેલો છે, માટે એક પણ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતું જાય છે, ને બેકલાપણું એટલે વિકાર ક્ષણે ક્ષણે ટળતો જાય છે. કોઈ સમજાય છે વાત? આ તો અંતરના જ્ઞાન ઉપર વાત લેતો બે એવી છે. અત્યાર સુધી એને સાંભળ્યું એમાં બહાર થી આ કરવું ને દયા પાડવી ને વ્રત પાળવા ને પૂજા કરવી ને ભક્તિ કરવી મારીને બહુ જણ ખોટી એક પરમાણુ ને ફેરવી શકે નહીં ત્રણ કાળ ત્રણ લોક માં. પણ મોટી ઉપાધિ કૂતરો હેઠે હાલે ને ગાડુ માથે હું કરું હું કરું એ જ અજ્ઞાન છે. શકટ નો બાર જેમ સ્વાનો તાણે મેં કર્યું બપોરનું કર્યું ને વખાણ કર્યું મારો ખુશી થાય મહાન પત્ર આપે ને તમે આ દેશમાં આ ગામમાં આટલા કામ કર્યા. બજરભાઈ એસી દુકાને હાથમાં લાકડી લઈને ફરતા અને પછી આમ કામ કરતા ભારે તમે કર્યું હોય ન ગૂટે તો ઓલા ઈ ના ઈ ના પડે પાછા ગૂટે ત્યારે હાર ન ગૂટે ત્યારે ના ભાતું ક્યુ હતું હે રાગ ગીરો શું બહેનું પૂન આવે ભાતા ગીધી હતા આય તો પૂન બૂનના જો પાપના પરિણામ કરે વિકાર એ તો દુઃખદાયક ભાતા બાંધે છે. પણ રાગ દયાદાન ભક્તિના પરિણામ એ તો પૂનનો વિકાર થયો. વિકારનું નિમિત્ત પામીને પરમાણુ કોઈ સાતાના નવા બંધા કારણ વિકારથી કઈ આત્માની એકતા થતી નથી. ભલે પુનનો રાગ હોય એમાં આત્માની એકતા થતી નથી એમાં બેકતા થઈને વિકાર થયો અને વિકારનું નિમિત્ત પામી પરમાણુ કર્મ થવાને લાગતા બંધાણા હવે થૂંકના થૂંક બંધાણા ભલે પરમાણુ ધૂળ મરવા ટાણે શાંતિ ક્યાંથી લાવશે ધૂળમાંથી પચાવરણે હવરણે પુનના પરિણામ કર્યા શું કર્યો હતા એ તો વિકલ્પ હતો એ તો રાગ હતો. રાગને લઈને બહુ રાગ તો પલટી ગયો ત્યારે અને રાગને લઈને પરમાણુમાં કર્મ થવાની લાયકા તો પ્રાર્થ બંધાણું શાંતિ ક્યાંથી લાવીશ પુન્યને પરમાણુ બેવું નહીં હું અતિન્દ્રી સત મહાપદાર્થ છું એમ પુન્યને પરમાણુના સંયોગ વખતે પણ સ્વભાવ તરફનું વલણ જો ન હોય તો શાંતિને સુખ આપશે નહીં. અને પુન પરમાણુ પલટી ગયા છે ને અશાતાનો રોગ તીવ્ર અશાતા એ પરિણામ તો ગયા પુનના હો બહે પાંચસી હજાર વર્ષ કર્યા હોય લો ને આ પુન પ્રસ્તા તો પલટી એમાં આવ્યો રોગ ડાબાને હું સજા કેની કોણ જોઈશ કે આ પુન પરિણામ પ્રમાણે એમ કે કઈક આપણે ભાવ કર્યા હતા તો ભાવ તો પલટી ગયા શાંતિમાં આ દુઃખની હમે અશાતા હમે જુરશે તો એ પરમા પર્યાય હતી વિકારી પલટી ગઈ નિમિત્ત પામી પરમાણુ બંધારે બને થોક ભવિષ્યમાં બને અને કોઈ ગાંડા સમજાને ગાંડાને માથે પદુમણી પડે એમ ભલે જાય એમ પૈસા પૈસા પડે એ મૂળ જીવને અંતરની સત્તાના ભાન વિના સંયોગ આપે એમાં કઈ લાભ બાપ છે નહી. અત્યારે એને દુઃખના ટાણે શરીર ઘેરાઈ ગયું શ્વાસ બંધ થઈ ગયો ક્યાં નજર કરશે ચંદ્રભાઈ આ પુન્ય ઉડાયું બધું પુનના પરિણામ હોય એનું ફળ શું એ તો એ અનેકતા એને ઉત્પન્ન કરી અનેકતા એટલે આત્માની એકતા ઉત્પન્ન કરી હું આત્મા અતિન્દ્રી સત મહાપદાર્થ છું એ તરફની એકતાના સ્વભાવનું ભાતું અંદર હું નાખ્યું વિકાર કરીને પરમાણુને પરમાણુ કર્મની ધૂળમાં ભાતું નાખ્યું હવે ભાતા ખાવા ટાણે મોઢા ભળી ગયા ભાતા પડ્યા રહ્યા ડાબલામાં ભાતા ખાવા ટાણે ભાતા નાખ્યા ઊંઘના ડાબલે જ્યાં ટાણે મોઢા હળી ગયેલા મોઢા ઈળું પડી એમ આત્મારી પુનના પરિણામ કર્યાણ પરમાણુ જળ માટી ધૂળ બંગાળી પણ અસાતાના પ્રસંગમાં શરણ કોના વેદનમાં વેદનમાં હાય હાય હવે એ પુનના ભાવ હોય ફરી નશાતામાં હાર્ધ્યાન થઈ જશે, વિકારની લીનતા થઈ જશે અને બંધારણ પુની પછી મૂંડ પણ ક્યાંક સંયોગ મળશે, એમાં હું પણ બાંધેલા છે, મારે સત્તાનું અભિમાન રહીને ત્યાં ભોગવામાં એકાકાર થઈ જશે અને ચાલ્યો જશે મૂંડને એમાં વર્તમાન ઘણા રાજાવાદી છે તેવા, સમજાય છે કે નહીં? પૂર્વના એવા કોઈ પુણ્ય લઈને મળ્યા જો સ્થિતિ પૂરીથી ફેરફાર થઈ ગયો અને જેમ અમને 25 લાખના તાલુકાદાર કરોડના તાલુકાદાર ક્યાંથી મળ્યા? પૂર્વે કોઈ શુભ ભાવ હતા પણ શુભને મારા તરીકે માનીને ભાતા માનેલા, પણ સ્વભાવ શુદ્ધિ રહિત અતેન્દ્રી સતમહાપદાર છો, તેના તરફની એકતાના ભાન વિના એ પરિણામના ફળમાં સંયોગ આવ્યા, આ તાના એવા ધામ થઈ ગયા, હાય હાય સત્તા ગઈ બધી હાથમાં દી ગયું બધું, ભલે 2 લાખ ને 4 લાખ બાંધી દીધા પણ હાથમાંની સત્તા એવી દીનતા થયા વિના રહેશે નહીં, જેણે પુન પરિણામના અભિમાન કર્યા તેના સંયોગના અભાવે દીનતા ને રાકાય પામરતાય થયા વિના રહેશે નહીં, માટે જેને પામરતાય ને દીનતા જેને ટાળવી હોય અને વાસ્તવિક શાંતિ ને ધર્મ ને સુખ જોતું હોય એણે અતિન્દ્રી સત મહાપદાર છો એ તરફની શ્રદ્ધા જ્ઞાન કરવું, આ એ આત્માનું સાચું મિશુદનું ભાતું છે. અંદરથી આનંદનું ભાતું મેસુબ એટલે ઓલા ધૂળનું નહીં મેસુબ, આત્મા અતિન્દ્રી વસ્તુ શ્રદ્ધા તો કરે ભરોસાના દોરે પડાય તો ઉડાવે, આમ ચૈતન ત્રિકાળ અતિન્દ્રી સાત મહા પદાર્થ ઇન્દ્રીથી પાર છો, ઇન્દ્રીની કોઈ ક્રિયા કરવા સમર્થ નથી, આંખની આમ પાપણ ફેરવા મારી તાકાત નથી, કેમ કે જળ અચેતન છે, અચેતન આંખની પર્યાય દશા મારા હાથની નહીં, એના વિષયો જોવાય મારામાં નહીં અને લક્ષ જે વિષય તરફ જાય તેટલા ખંડને ભેદવાળા જ્ઞાનની દશા જેટલો હું નહીં, હું તો અતિન્દ્રી સત મહાપદાર છો એવી શ્રદ્ધાના જ્ઞાનના સૂરે જે ચૈતન તરફ એકતા થાય એ ચૈતનનું ભાતું હાથમાં હારી લઈને બધે ફરે એને જુદું પડે નહીં, આનું નામ ભાતા, બાકી ધૂળ ફૂળના ભાતા ક્યાંય છે નહીં, ભણે કા ભાઈ 5-2 કરોડ હોય ને 2-5 25 લાખ ખર્ચી નાખે ભાતા બાતા મળે કે નહીં, પણ અહીં તો કહીએ છીએ પ્રભુ એ વસ્તુ અચેતન પરમાણુ પૈસો છે, એ મેં આપ્યા એમાં એ આ અજીવનો ધણી છું, એ ધણી પતે કામ કરે તે અજીવનો ધણી તે અજીવમાં ઉત્પન્ન થાય, એટલે કે એની જ્ઞાન દશા હેણી થતી જાય, સમજાય છે ગાય? જે ચીજ પર છે તેનો સ્વામી થઈને મેં આપ્યા દીધા એનો ધણી થાય છે, એટલે જ્ઞાતા દ્રષ્ટાની વર્તમાન અવસ્થા તેને જ્ઞેય તરીકે જાણવું જોઈએ, એને ઠેકાણે ધણી થાય છે, તેના જ્ઞાન દર્શનની દશા આનંદની હીણી 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 ઊંચી અવસ્થા પ્રણુતિ થતી જાય છે, હીણી થતા મારો સ્વભાવ જાણવા દેખવાનો છે, એમ ન માનતા આનું કઈ કરવા મૂકવાનો લેવા દેવાનો છે એમ કહેતા જ્ઞાનની અવસ્થા જ્ઞાતાની જ્ઞી છે એ વચ્ચે જુદાઈ ન માની અને એનો કરનામાં કરનારો દેનાર માન્યો લેનાર માન્યો વ્યવસ્થા કરનાર માન્યો, એટલે જ્ઞાનનો ત્રિકાળ જે અતિન્દ્રી મહાપદાર્થ છે તેની વર્તમાન દશા આ મારે જ્ઞેય તરીકે જાણવું નથી, મારે જ્ઞાતા તરીકે રહેવું, એટલે આ નકાર કરે છે એનું નામ મોટી હિંસા છે. હિંસા કોને કહેવી? હિંસા આત્માની પર્યાય બાર બાર માં હિંસા હોય નહીં. આત્માની હિંસા આત્માની દશા વિના બાર હોય નહીં. આત્માની અહિંસા આત્માની અવસ્થા બાર આત્માની અહિંસા હોય નહીં. એટલે આત્મા જ્ઞાતા તરીકે કામ ન લેતા તી અવસ્થા મેં આપી દીધી પીપ પરની. એ વખતે આ જાણવાયું જ્ઞેય જો અધિકાર જ્ઞેય છે. જ્ઞેય અધિકાર ઇન્દ્રિયોના વિષયો છે બધા, પૈસા આદિ એ જાણવાયું છે. જાય ના આવે ફરે એને જાણવાયું. મેં કઈ કર્યું એને માટે અધિકાર નથી એનો. એમ છતાં મેં આપ્યા દીધા એમ જે અભિમાન કરે છે એની વર્તમાન જ્ઞાન દર્શનની અવસ્થા મારે આ જાણવાનું કહું નથી. જ્ઞેય છે એમ જાણવાનું કહું નથી, પણ એનો કરતા છું વ્યવસ્થા માટે હું કહું છું. એટલે જ્ઞાનની જ્ઞાતા અવસ્થાનું હીણું થવા માંડવું આ એનું નામ હિંસા જૂઠું ચોરી મૈથુન ને પરિગ્રહ છે. સમજાય છે? એટલે આત્માનો સ્વભાવ અતિન્દ્રિય સાત મહાપદાર્થ છે, તેના તરફ શ્રદ્ધાનું વલણ થતા પછી ચીજો ભલે બહારથી જાય આવે એને કારણે અને એના પ્રત્યેની તીવ્ર મમતામાંથી કોઈ મંદ મમતા દાન આદિની કરે, છતાં તે મંદ મમતાનો પણ જ્ઞાતા થઈ તે મંદ મમતા પણ મારા સ્વભાવનું સ્થાન છે નહીં. મારા સ્વભાવમાં અતિન્દ્રિય સો પદાર્થનો મને આશ્રય છે, તેમાં એકપણાની જેટલી ઉત્પત્તિ થવા માંડી આ એનું નામ કલ્યાણ ને મોક્ષનો માર્ગ કહેવાય છે. બાકી મોક્ષ માર્ગ બીજે રસ્તે હતો નથી. હું સમજાણું એમાં જો પાંચ બોલ વચ્ચે આવી ગયા કે આત્મા જ્ઞાતા છે, અતિન્દ્રિય સત મહાપદાર્થ છે, એની કબૂલાત ન કરતા ઇન્દ્રિયના વિષયો જે છે આ રૂપિયો પૈસો બાયડી છોકરા કુટુંબ દેશ બધો વિષય છે, જ્ઞેય છે, એની વ્યવસ્થા કરો. આને આમ ફેરવું તો આમ થાય ને આમ ફેરવું તો આને સુખી થાય એવી જ્ઞાનની અવસ્થા. પરને જ્ઞેય તરીકે ન જાણતા રોકાઈ ગઈ આ એનું નામ આત્માની પર્યાયમાં હિંસતી આત્મનો હિંસતી હિંસા. એ આત્માની અવસ્થાને જ્ઞાતા તરીકે કબૂલી નહીં અને કર્તા તરીકે કબૂલી આ એનું નામ હિંસા. એ જ્ઞાતાની અવસ્થાને જ્ઞાતા તરીકે જાણી નહીં અને પરનું કામ કરવું જાણ્યું એનું નામ અસત્ય. એનું નામ અસત. અસત કોઈ બીજી ચીજ નથી, વાણીથી બોલાય કે ન બોલાય જડની ક્રિયા છે. પણ સાત એવું જ્ઞાતા એ પરના જ્ઞેય પદાર્થની અવસ્થાને ફેરફાર કરું હું હોઉં તો વ્યવસ્થા થાય, મને પરની વ્યવસ્થાઓ નહીતર બગડી જાય એમ જે જ્ઞાતા પોતાની જ્ઞાન પર્યાય એટલી અવસ્થા. જ્ઞાતા ત્રણવાળીને જાણવું જોઈએ, એ પર ત્રણવાળીને જાણતા રોકાણું આ એનું નામ અસત્યની પર્યાયનો સેવનાર જૂઠા ભાવનો સેવનાર છે. ત્રિયા અને આ જ્ઞાતાત્ર મૂળીનો ભાવ એ થાય તેનો જાણનાર છું દેખનાર છું એમ જ્ઞાતાત્ર ના અતિન્દ્રિય સો પદાર્થ શ્રદ્ધા મળેલી આ એનું નામ અહિંસા. અને જે જ્ઞાતા જે થયું તેને જાણીને રોકાણું તેનું નામ સત્ય. પ્રિયા ચોરી જ્ઞાતા જાણનાર દેખનાર અતિન્દ્રિય સત પદાર્થ છે. તે પર પદાર્થને હું કઈ કરું ઈ મારા નથી એમ છતાં મારા માનવા ઈ આત્માની વર્તમાન દશામાં ચોરી છે. ઈ પર પદાર્થ સ્વતંત્ર જગતના છે, અંદર પુનપાપના પરિણામ ક્ષણિક વિકાર છે, એને મારા માનવા આ એનું નામ ભગવાન ચોરી ચોર કે એ ચૂર રહીત આત્મા અતિન્દ્રિય સત મહાપદાર્થ છો એમ શ્રદ્ધા ને જ્ઞાન સ્વભાવ તરફનો સ્વીકાર આ એનું નામ અચૂરી આત્મદશા છે. જલ્દી જોવા વાત છે, સમજવા જેવી. જુદું લાગશે ભાઈ, જુદું તો જુદું પડવાની કળા જુદી જાતની હોય ને. અનંતકાળથી અજ્ઞાની માની રહ્યા એની જાત સુધી આ જાત જુદી. ચોથી વાત, આત્મા જ્ઞાતા અતિન્દ્રિય સત પદાર્થ છે એમ પરથી જુદાપણાની એકતાનું થવું તેનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મ નામ જ્ઞાતા અતિન્દ્રિય પદાર્થ છું તેમાં પરથી જુદો, સ્વભ સ્વભાવથી જુદો નહીં એમ સ્વભાવનું વલણ શ્રદ્ધા જ્ઞાનનું સ્વતર્પ કરવું એ જ્ઞાતા દ્રષ્ટામાં એકતાનો ભાવ, એ બ્રહ્મ નામ આત્માની એકતા, તેનું નામ બ્રહ્મચર્ય નામ ચરી નામ વર્તન થયું. એ આત્માના શ્રદ્ધા સ્વભાવને સ્વીકાર કરવાનો આ એનું નામ બ્રહ્મ નામ આત્માનું ચરી નામ સેવન બ્રહ્મચર્ય છે. અને એ આત્માને રાગ ને પુન ને પાપના વિકલ્પો અને શરીરાદિની ક્રિયા ઉપરની મારાથી થાય એમ સંયોગી ચીજ અને સંયોગી પુનપાપના પરિણામ સંયોગી ભાવ એ આત્માના સ્વભાવને લાભ કરશે એવી માન્યતા એ મૈથુનનો મોટો સંયોગી બ્રહ્મચારી પાપી છે. સમજાય છે? આ વ્યાખ્યા જુદી જાતની છે. સાચી જુદી જાત એટલે સાચી. સમજાણું એમાં બ્રહ્મચર્ય એનાથી વિરુદ્ધ અબ્રહ્મચર્ય. અબ્રહ્મ નામ વ્યભિચાર, વ્યભિચાર નામ બે પદાર્થનું ઘર્ષણ થવું એને વ્યભિચાર કહે છે. એમ આત્મા જ્ઞાતા તિન્દ્રિય સત પદાર્થ છે એના તરફની શ્રદ્ધા જ્ઞાનનું જોર છોડીને મારામાં પુનપા પરિણામ થયા એ ઠીક થાય છે, પર પદાર્થની ક્રિયા મારે આધીન છે એમ સંયોગી ચીજમાં એકત્વ બુદ્ધિની દ્રષ્ટિ આ એને વ્યભિચાર, એને મૈથુન, એને અબ્રહ્મચારી મોટો કહે. સમજાય છે? પાંચમો રહ્યો પરિગ્રહ. હવે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા અતિન્દ્રિય સત પદાર્થ છું એના તરફ મળીને મિથ્યાત્મી શ્રદ્ધા એ મોટો પરિગ્રહ છે. પરિગ્રહી છે પછી ત્યાગી બાવુ લંગોટ છોડીને જંગલ મારતો હોય, પણ જેના આત્મામાં એ રાગ ને પુન ને શરીરની ક્રિયા મારી છે એ હું છું તો આ થાય છે એવી શ્રદ્ધામાં ભાવ પીડ્યો છે તે મોટો પરિગ્રહ ધારી છે. એ બારથી લંગૂટીને તાણો વાળોનો નગ્ન જંગલમાં રહેતો હોય, પણ જેના અભિપ્રાય શ્રદ્ધામાં ચૈતન અતિન્દ્રિય સત પદાર્થ છું એનું ભાન નથી અને સંયોગી ચીજ મારાથી થાય છે વ્યવસ્થા અને એ ચીજનો અધિકાર મારે મારો છે અને એ અનુકૂળ સંયોગ આદિઓ હોય તો મને ઠીક પડે અને તેના તરફના વલણની વ્યવસ્થામાં થતો પુનપાપનો વિકલ્પ રાગ, એ રાગ મારા હિત માટે છે એમ જી માનતા છે તેનું નામ પરિગ્રહવાદી ભગવાને કહ્યું આપવામાં છે. આના એવું સમજે તો ભારતી કોને આપે ને કોણ લે છે એ પચકાર તો આ ભાન થયા પછી સ્વભાવની આશ્રય કરીને લીનતા થાય અને રાગ તૂટે એ પચખણ જ્ઞાનની એક દશા છે. જો આ ઉંજુભાઈ પ્રશ્ન કર્યો છે પચખાણની વ્યાખ્યા આવે છે. હવે પચખાણ એ આત્માના જ્ઞાનની દશા છે. પચખાણ કોઈ હાથ જોડવા આ ક્રિયા ફ્રિયા પચખાણ નથી. અને આત્મામાં પર વસ્તુનો તો અભાવ છે માટે કઈ એને લઈને આત્મામાં પ્રત્યાખ્યાન ઉત્પન્ન થતું. રાગ અને દ્વેષ એ તો વિકાર છે, તો ક્ષણ છે, ક્ષણિક છે, તો નાશ થાય છે. એને આશ્રય પચકાર નથી. ચૈતન અતિન્દ્રિય સત્પદાર્થ છો એવું ભાન કરીને દ્રષ્ટિનો નિષ્પ્રિગ્રભાવ પ્રગટ કરીને સ્વભાવ તરફ આશ્રય કરીને ઠરે છે તે જ્ઞાનની નિર્મળ દશાની નિર્વિકારી ઉત્પન્ન દશા થઈ તેને પચખણ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર કહે છે. સમજાય છે? આ અમતા હાથ જોડ ગયો મને પચખાણ આપેલું લે તો બધું સમજવા જેવી વાતો. સમજવા જેવી માંથી કઈ કાઢી ન ખાય એ પચખાણ છે. સમજાય છે? એટલે અહિયાં અતિન્દ્રિય સત મહાપદાર્થ મહાપદાર્થ છો. મહાપદાર્થ એટલે ક્ષેત્ર થી મોટો નહીં હોય. મહાપદાર્થ ની વ્યાખ્યામાં ભણકાર વહી જાય ને ક્ષેત્ર નો. અતિન્દ્રિય સત મહા મહાપદાર્થ એટલે મારા થોડા ક્ષેત્રમાં પણ ઇન્દ્રિયોથી આમ જોવાય તો આંખથી તો આમ જોતા એક દોઢતો એનું આંખ છે અને આમ દોઢતો દેખાવું જોઈએ એમ નથી દેખાતું. ઘણું દેખાય છે. જાણનાર પોતાની જ્ઞાન અવસ્થાથી જાણે છે ઇન્દ્રિયથી નહીં. માટે તેની વર્તમાન અવસ્થા ઇન્દ્રિયને અવલંબે તોય ઘણું જાણે છે. તો છતાં પણ એ અતિન્દ્રિય સત મહાપદાર્થનો સ્વભાવ નથી. મહાપદાર્થ એટલે આવા પદાર્થોનું અવલંબન લઈને વર્તમાન દિશા વિશેષ ભલે કામ કરે. એક દોઢ આંખમાંથી જોતા કેટલું દેખાય, 25 જેવું જેટલું દેખાય, છતાં એક આંખ તો આટલી છે તો આટલું દેખાવું જોઈએ. આનાથી કામ થતું નથી. આ તો માટી ધૂળ પરમાણુ અચેતન છે. એની વર્તમાન જ્ઞાનની અંતર હાલતમાં એના વલણમાં રોકાતા પણ આટલું ભાવે તો સ્વભાવના વલણમાં અતિન્દ્રિય સત મહાપદાર્થ છો. મહાપદાર્થ એટલે આટલા અંશમાં રોકાય તેટલો પદાર્થ હું નહીં. હું તો અંતરમાં વલણ વાળો અતિન્દ્રિય જ્ઞાન દર્શનને પરિપૂર્ણ સ્વભાવ છો. એના વલણમાં જે શ્રદ્ધા જ્ઞાને ફીરતા થાય એને અપરિગ્રહ પચખણ નિગ્રંથ દશા કહેવામાં આવે. એ બીજાને નિગ્રંથ દશા કહેવામાં આવતી નથી. હું સમજાવના પહેલી વાત એ છે કે હજી સમજવાની શું રીત છે એ પણ સમજાય નહીં. સાચા સતનો સ્વીકાર અને અસતનો સ્વીકાર બે વચ્ચે ભેદને વિવેક કેવો જોઈએ એ પણ શ્રવણમાં ન આવે, વિચાર કરે નહીં. એને આ ભેદ જ્ઞાન અને પરથી જુદા પડવાની કળા ખીલે કીધી. એમને બફમાં બફમાં આનંદકાળ ગયા અને વાણિયા થાય તો વળી પણ મગજમાં અમે મગજવાળા માનીએ અમલદાર અધિકારી જનભાઈ ભાઈ બધા બાજુ ને ભેગા કેમ ચતુર્ભાઈ આ વકીલ મળી લો ને કે આપણે આવા વકીલ છીએ આવા આમથી આપણે એમને બફમાં બફમાં સમજાવ્યું શું કહેવાય છે? ધર્મ બીજી ચીજ છે, જગતના બફમની કળાઈ પારથી વાંચીને માનીને કલ્પના ગોઠવી લીધેલી વાત હોય તે વસ્તુનું સ્વરૂપ નથી. જો ભગવાન આત્મા હું કેવો છું, અતિન્દ્રિય એક સત મહાપદાર્થ છે, એવા આત્માને ઇન્દ્રિયાત્મક પરદ્રવ્યતિ વિભાગ છે. ઇન્દ્રિયો વિષયોને ઇન્દ્રિય તરફની વર્તમાન જ્ઞાનની અવસ્થાનો જે અંશ છે એને પણ આ તો પરદ્રવ્યમાં નાખ્યું છે. સમજાય છે? આ ઇન્દ્રિયો તરફ જ્ઞાનની અવસ્થાનો અંશ જેટલો રહે એને પરદ્રવ્યમાં નાખ્યું છે. અને અભિપ્રાય અંતરમાં અતિન્દ્રિય મહાપદાર્થ છો, સ્પર્શાદિના જાણવા સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. હું તો એકલો જાણનાર દેખનાર પાંચે ઇન્દ્રિયના વિષયોને એક સાથે નો અર્થ પર ઉપરનું મુઠપણ નથી. હું પાંચે ઇન્દ્રિયના વિષયોને એક હારે જાણું નહીં, એકનો જાણનારો છે એને આશ્રય જ્ઞાન થયું ત્યારે પાંચે ઇન્દ્રિયના વિષયને એક સાથે જાણે છે એમ વ્યવહાર કરવામાં આવ્યો છે. શું કહ્યું વળિયા? જો આ એમ કહ્યું કે સ્પર્શાદિના જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે, સર્વ સ્પર્શ રસગંધ અને શબ્દની પર્યાયને જાણનારો એક સાથે છો, એ તો પરુપર અને શબ્દની પર્યાયને જાણનારો એક સાથે છો, એ તો પર ઉપરને પર થયો એમ નહી. મારો સ્વભાવ તો ક્યાંક શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શને એમ અટકે છે જ્ઞાનની વર્તમાન અવસ્થા, એ અંશ જેટલો નહીં પણ અંશી ત્રિકાળ સત્તા છો એને આશરે જે જ્ઞાન નિર્મળ પ્રગટ્યો એ નિર્મળ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિયના એક સાથે વિષયોમાં એ ભેદ પાડતો નથી કે આ શબ્દ હારાન, આ શબ્દ ખરાબ, આ રૂપ હારૂન, આ રૂપ ખરાબ, એવો એને ભેદ હતો. સંયોગ દ્રષ્ટિના જીવમાં અંતર પ્રતીતના વલણમાં આ સ્ત્રી છે માટે રાગ થાય છે એવો ભાવ હોતો નથી, અને આ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર છે માટે મારે આદરણીય છે એવું ભાવ ધર્મીને અંતરમાં હોતો નથી. શું કહ્યું છે? પાંચ ઇન્દ્રિયના વિષયોથી પાર હું છો એવી સંયક શ્રદ્ધા જ્યાં થઈ ત્યાં આ ગુણી છે માટી આદર કરવા જેવો છે અને અવગુણી છે માટી આદર કરવા જેવો છે નહીં, એવું રહેતું નથી. પણ હું જ્ઞાતા દ્રષ્ટા તરફ અતિન્દ્રિય સત મહાપદાર છું એના તરફ વળીનો ભાવ પુરુષાર્થની નબળાઈને લઈને રાગ ઉઠે એટલે પરનો વિનય કરે એમ કહેવાય, પણ ખરેખર તો સવાર તરફ વળતા વાર લાગી માટે વૃત્તિ ઉઠી છે, ગુણી છે માટે વિકલ્પ ઉઠ્યો છે વંદન કરવાનો. તો જ્યાં જ્યાં સુધી ગુણ હોય ત્યાં ત્યાં સુધી એનો આદર એને રાગ રાખવો પડે અને રાગ રહી દશા થવાનો એને પ્રસંગ રહેતો નથી, એ વસ્તુનો સ્વભાવ નથી. સમજાય છે? કઈ ચતુર્ભાઈ, આ ગુણી છે માટી વંદન કરવું એ પણ પર્યાય બુદ્ધિ છે, સ્વભાવ બુદ્ધિ નથી. કેમ? એ તો વાત કહેવાની કે સ્વભાવ તરફનું વલણ છે કે હું અતિન્દ્રિય મહાપદાર્થ છું, શબ્દ રૂપ રસગંધ સ્પર્શમાં બધા આવ્યા દેવગુરુ શાસ્ત્રાદિઓ, એનાથી અતિક્રમી ગયો છે ભાવ શ્રદ્ધામાં. ફક્ત વર્તમાન નબળાઈને લઈને જે રાગ થાય છે એ ગુણી છે માટે નહીં, તો એની નિમિત્ત ઉપર લક્ષ જઈને રાગ થાય, એ તો એકતા બુદ્ધિનું મિથ્યાત્વ છે. પણ મારા ગુણીના આશ્રયમાં હું હજી ટકી શકતો બરાબર, આશ્રય તો લીધો છે શ્રદ્ધા એ ત્રિકાળનો, ટકી શકતો નથી એટલે વૃત્તિ એને કારણે ઉત્પન્ન થાય છે. ગુણીના આદર કારણે નહીં, નહીતર તો આને લઈને રાગ અને બાયડીને લઈને અશુભ રાગ, કેવળીને લઈને શુભ રાગ, એ તો પરને લઈને રાગ, એ તો બેની એકત્વ બુદ્ધિનું મિથ્યા સૂચવે છે. એ વસ્તુનો સ્વભાવ સૂચવતો નથી. જો સમજવા જેવી વાત છે, માન કાને પડવી કઠોળ છે. આ કાળે એટલો બધો ફેરફાર ફેરફાર ધર્મને નામે, એવો લુકોઈ બધી ધર્મને બાને બધું લાગુ પડે. મારા સંસારની કળામાં વકીલાતમાં કુંભાર ન પડે, કુંભારમાં વકીલાત ન પડે, પણ આ ધર્મમાં તો બધા ગાયા થાય. ધર્મ આમ કહેવાય, ધર્મ આમ કહેવાય, ધર્મ આમ કહેવાય. મારીથી હાથી કઈ જાતનો ધર્મ ભંગ્યો કે બીડી આપજો ધર્મ થાય. વાહ, બોલી મકર સંક્રાંતિ નું કઈ થાય, રાહુ એ પૂન કરજો બાપા, ધર્મ થાય છે ભાઈ. ભાઈ ધર્મ ભાઈ આ તારી જાતનો ધર્મથી આ કઈ જાતના ધર્મી આત્માના ત્રિકાળ અતિન્દ્રિય મહાપદાર્થ તરફ વળેલી દ્રષ્ટિને આશ્રય તેનું નામ ધર્મ છે. એમાં જરી પુણપાપના પરિણામ થયા એ નિમિત્તું છે માટે થાય છે એમ નથી. શબ્દ કાને ભગવાનના પીડ્યા દીર્ધની કર સર્વજ્ઞની છૂટે માટ્યાય રાગ થાય છે એમ નથી. એની પર્યાય બુદ્ધિ જેની છે એને એમ લાગે છે કે આનો આદર કરું છું. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ માને છે કે આદર મારો કરું છું. આદર કરતા કરતા અધુરાશરી જાય એટલી વૃત્તિ ઉઠે. પરને લઈને, જો પરને લઈને હોય, પર જ્યાં સુધી હોય ત્યાં સુધી રાગ એને રાખવો રહ્યો. એટલે આત્માની ભાવના કરવી ન રહી, રાગની ભાવના કરવી રહી. રાગની ભાવના કરનારો મુંડ છે તેને ધર્મની ભાવના છે નહીં. આ સમજવું પડશે. આ એક સત આવે બરાબર મહાપદાર્થ છે એવા આત્માને ઇન્દ્રિયાત્મક પદ્રવથી વિભાગ છે અને સ્પર્શાદિના જ્ઞાન સ્વરૂપ એવા સ્વધર્મથી વિભાગ નથી. તેથી એક પણ છે જો પરમાં વિકલ્પ ઉઠ્યો છતાં શ્રદ્ધાનું જોર ક્યાં છે? આ છે માટે નહીં રાગ, મારા સ્વભાવમાં નથી રહી શકતો માટે અધેરી રાગ છે. એ તો સ્વભાવ તરફની ભાવના છે, રાગની ભાવના નથી. એટલે સ્વભાવ તરફ વળતા એક પણ ઉત્પન્ન થાય એનું નામ ધર્મ છે. બીજી કોઈ ચીજ છે? બોલો થઈ ગયા.